તારીખ 22/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 180.
તારીખ 22/11/1992 ઈડર અનુભવ પ્રકાશ. શ્રી સર્વજ્ઞ દેવે સર્વ ઉપદેશનું મૂળ આ બતાવ્યું છે કે જો એકવાર સ્વસંવેદન રસનો આસ્વાદી થાય તો એવા આનંદમાં મગ્ન થાય કે ફરી પરની તરફ દ્રષ્ટિ કદી પણ દ્રષ્ટિ ન આપે. શું કહે છે? વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા છે. એક સમયમાં લોકાલોકના જ્ઞાતા છે અને જેમણે કરવા યોગ્ય સર્વ કર્તવ્ય કર્યું છે, છાંડવા યોગ્ય સર્વ છાંડ્યું છે, સાધવા યોગ્ય સર્વ સાધી લીધું છે અને જે નિર્દોષ પરમાત્મા છે, વિતરાગ છે એટલે નિર્દોષ પરમાત્મા છે, એમણે સર્વ એમના સર્વ ઉપદેશનું મૂળ એટલે વિતરાગ થવા માટેનું, એમના જેવા થવા માટેનું એ બતાવ્યું છે કે સ્વસંવેદન કરો. સર્વ ઉપદેશનું મૂળ શું બતાવ્યું છે કે કોઈ પણ રીતે અથવા જે રીતે થઈ શકે છે તે રીતે સ્વસંવેદનને સ્વાનુભવમાં આવો. આ ધર્મ છે, સ્વસંવેદન થવું તે ધર્મ છે. એ સિવાય બધી ઉપચારથી ધર્મની વાતો છે. ખરેખર ધર્મ, સત્ય ધર્મ, વાસ્તવિક ધર્મ આત્માને પોતાના સ્વરૂપનું સ્વસંવેદન થાય તે છે. એટલે એમના સર્વ ઉપદેશનું મૂળ એટલે સત્ય ધર્મ એમણે જે પ્રકાશ્યો તે સ્વસંવેદન રૂપે પ્રકાશ્યો. એ સ્વસંવેદનમાં શું થાય છે કે એમાં આનંદનો અનુભવ થાય છે. આત્મા સ્વરૂપાનંદમાં, આત્માનંદમાં લીન થાય છે, મગ્ન થાય છે. એટલે એ વખતે લીન થાય છે અને એવો કોઈ વચનાતીત અપૂર્વ આનંદ નો અનુભવ થાય છે કે જે આનંદને કારણે પર તરફની કદી પણ દ્રષ્ટિ દેવાનું એને ગમતું નથી અથવા એ દુઃખરૂપ લાગે છે. જીવનો સ્વભાવ છે કે દુઃખથી ખસવું અને સુખ હોય એ બાજુ પરિણામનું જવું. એટલે પર તરફ પરિણામ જતા દુઃખ થાય છે અને આ સ્વરૂપમાં મગ્ન થયેલી દશા છે એટલે પછી એને કર તરફ પરિણામ જવાનું ગમતું નથી. સહજપણે એ સ્વરૂપમાં રહેવા ચાહે છે. એવું જે સ્વરૂપાનંદમાં સ્વસંવેદનમાં રહેવું તેને સ્વરૂપ સમાધિ કહેવામાં આવે છે. એને સ્વરૂપની સમાધિ કહેવામાં આવે છે અને એ સ્વરૂપ સમાધિ એ સંતોનું ચિહ્ન છે. સંત કોને કહેવા? ભગવા કપડા પહેરે એને સંત કહેવા, ધોળા કપડા પહેરે એને સંત કહેવા, કપડા ન પહેરે એને સંત કહેવા, કપડાનો ત્યાગ કરે એને સંત કહેવા, કે કોઈ માળા ટીલા ટપકા વાળાને સંત કહેવા, શું કહેવું? તો કે સ્વરૂપની સમાધિ હોય, સ્વસંવેદનથી આત્માનંદમાં લીન થયા હોય અને સ્વરૂપ સમાધિમાં જેનો આત્મા રહેતો હોય એ સંત છે, એ સંતોનું ચિહ્ન છે. કોઈ ચમત્કાર કરે એ પણ સંત નથી. આ એક જ સંતોનું લક્ષણ છે, આ એક જ સંતોનું સ્વરૂપ છે, કોઈ બીજું સંતોનું સ્વરૂપ નથી. બીજો વિસ્તાર કર્યો છે, જેટલો વિસ્તાર કર્યો છે આ વાત માટે કર્યો છે. બધી વાતનું કેન્દ્ર સ્થાન અહીંયા છે, એટલે આ મૂળ કીધું. શું તે થવાથી, એટલે સ્વરૂપ સમાધિ થવાથી રાગાદી વિકાર હોતા નથી. જેને સ્વરૂપ સમાધિ થાય એને રાગાદી વિકાર હોતા નથી અથવા થતા પણ નથી, થતા નથી માટે હોતા નથી. જેમ આકાશમાં ફૂલ હોતા નથી, આકાશને ફૂલ ન ઉગે, વનસ્પતિ ઉગે એ જમીન ઉપર ઉગે, ભાવ ઉપર ઉગે, આકાશમાં કોઈ ઉગે ન ઉગે. એમ જેને સ્વરૂપ સમાધિ લાગે એને રાગાદી ઉત્પન્ન થતા નથી. રાગાદી ઉત્પન્ન થવાની ભૂમિકા ખલાસ થઈ એની, એમ કે ઠીક, એ ભૂમિકા ખલાસ થઈ. એની ભૂમિમાં વિતરાગતા ઉગે છે, એની ભૂમિમાં આત્માનો આનંદ અને આત્માની શાંતિ ઉત્પન્ન થાય, રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય. દેહ અભ્યાસનો નાશ, અનુભવ પ્રકાશ, ચૈતન્ય વિલાસ રૂપ ભાવને ઓળખે, જે લક્ષ્ય લક્ષણ લખવામાં ન આવી શકે ઓળખે સુગમ થાય. લખે કઈ સ્વાદરૂપ ન થાય. દેહ અભ્યાસનો નાશ, દેહ અભ્યાસનો નાશ એટલે હું દેહ છું એવો જે અનુભવ છે, એવો જે મિથ્યા અભ્યાસ છે એનો નાશ. અને અનુભવ પ્રકાશ એટલે હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપી છું એવો અનુભવ એ પ્રગટ થાય. એમાં ચૈતન્યનો વિલાસ રૂપ છે ભાવ, એને લક્ષણથી ઓળખે, એ લક્ષ્યને લક્ષણથી ઓળખે, કેમ કે એ લખવામાં નથી આવી શકતું. આ ઓળખાણની વાત ભાવભાષણની છે, વિકલ્પની પણ નથી. તો પછી વાણી અને લખાણ ને તો ક્યાંથી થાય? જે વિકલ્પાતીત છે એ વચનાતીત તો છે જ, ઓળખે થાય, ઓળખવાથી થાય. લખે સ્વાદરૂપ ન થાય, લખવાથી એનો કઈ સ્વાદ થોડો આવે? અનુભવમાં સ્વાદ આવે છે, એ કઈ લખવામાં તો આવે નહીં. આત્મા સહિત વિશ્વ વ્યાખ્યાય છે, શું વ્યાખ્યા કરવા યોગ્ય હોય તેને વ્યાખ્યાય કહેવામાં આવે છે. તો આત્મા પણ કહેવાય છે, એ સિવાય જગતના બધા વિશ્વના પદાર્થોની વાત વ્યાખ્યાને યોગ્ય છે. વ્યાખ્યા શું છે? વ્યાખ્યા વાણીની રચના છે. પદાર્થ છે એની વ્યાખ્યા કરવામાં આવે છે, એ વ્યાખ્યા વાણીની રચના છે. આપણે પછી એને વ્યાખ્યાન કહીએ છીએ, એ વાણીને વ્યાખ્યાન કહીએ છીએ. એ વ્યાખ્યાન કરનારા વ્યાખ્યાતા છે, વ્યાખ્યાન કરનારાને વ્યાખ્યાતા કહેવામાં આવે છે, વક્તા કહીએ છીએ, વ્યાખ્યાતા કહીએ છીએ, ત્રણ વાત કરી છે. એક વ્યાખ્યા પદાર્થો જગતના, આત્મા અને જગતના પદાર્થો, એ વ્યાખ્યા છે. એની જે વાણીની રચના છે એ વ્યાખ્યા છે. એ વાણી વ્યાખ્યાન કરનારને વ્યાખ્યાતા કહેવામાં આવે છે. પણ એ બધી વાતો જે કાંઈ છે તે મોહના વિકારથી માનીએ છીએ. કેવો સરવાળ મારે છે દીપચંદજી સાહેબ. આ એક અનુભવ પ્રકાશ નામનો ગ્રંથ દીપચંદજી કાસલીવાલનો છે. આપણે જોયો છે ક્યારે? વાંચ્યો છે? અનુભવનો બહુ સુંદર ગ્રંથ છે, નાનો પણ એકલા અનુભવનો બહુ સુંદર ગ્રંથ છે. આત્માનુભવનો આજથી 250 વર્ષ પહેલા એ અજમેર પાસે એક આમેર કરીને ગામ છે, આજે પણ છે, આમેરનો કિલ્લો છે. પહેલા રાજધાની ત્યાં હતી, જયપુર વૈશા પહેલા ત્યાંના રાજાની રાજધાની આમેરમાંથી રહેતી. એ આમેરમાં થઈ ગયા છે આજથી 250 વર્ષ પહેલા. એમની નાના નાના ગ્રંથોની, ઘણા ગ્રંથોની રચના છે. બધા ગ્રંથો એમના બહુ સુંદર છે. અધ્યાત્મ પ્રધાન અને સિદ્ધાંત પ્રધાન ગ્રંથો છે. આત્માનો અનુભવ કેવી રીતે થાય એ એક જ વિષય ફેરવી ફેરવીને એમનું જેટલી સામર્થ કહેવાનું છે એ એમને આમાં ભરી દીધું છે. મને બહુ સમર્થ વ્યક્તિ થઈ ગયા, ઘણા સમર્થ થઈ ગયા. જેમ આપણે કૃપાળુદેવ મહાસમર્થ થઈ ગયા એમ આ એક મહાસમર્થ મહાત્મા આત્મજ્ઞાની પુરુષ થઈ ગયા છે. એ એટલા માટે એમ કહ્યું કે આ બધી વાતો છે મોહના વિકારથી માનીએ છીએ, કે આત્મા નિર્વિકલ્પ નિર્મોહ પરિણામમાં સમાધિ ભાવે આવે એટલે વાણીનો યોગ નથી રહેતો, વાણી મૌનપણાને ભજે છે. માટે એમાં ભેદ પ્રભેદો કાંઈ આવતા નથી. જે કાંઈ વ્યાખ્યાનમાં બધો વિસ્તાર આવે એ કાંઈ થતો નથી. એટલે એ તો બધી મૌનની દશાની વાત લઈ ગઈ એમ કરી અને એ વિસ્તાર બંધ કરી દીધો એમને. શું
અનુભવમાં તો ક્યાંય વિસ્તાર પ્રશ્ન,
અનુભવમાં કોઈ પ્રશ્ન નથી એનો. શું એટલે એ બધા વિકલ્પો અને વાણી આકુળતા કાળમાં ઉત્પન્ન થાય છે. અનુભવમાંથી બહાર નીકળે ત્યારે વિકલ્પ ઉઠે ને, વિકલ્પ વધારે તીવ્ર ચાલે ત્યારે વાણી ઉઠે. મુનિરાજને વાણી કેમ ઘટી ગઈ છે ને મુનિ કહેવાના, એ છઠ્ઠે સાતમે સ્થાને મુનિ શું કરવા કહેવાના? કે એ સ્વાનુભવમાં એટલા રહીએ છે કે એની વાણી બહુભાગ મૌનપણાને ભજે છે માટે તે મુનિ, ઓછું બોલે છે માટે મુનિ છે. એમને વિકલ્પ તીવ્ર થતા નથી કે એ વાણી સુધી પહોંચે, બહુ ઓછો એટલા વિકલ્પ શાંત રહીએ છે માટે એમને મુનિ કીધા. એ વિકલ્પની ઉત્પત્તિ એટલી ઘટી ગઈ, એટલી ઘટી ગઈ કે એની પ્રધાનતાથી એમનું નામ મુનિ પડી ગયો. જો આમ મુનિ થયા છે, મુનિ થવાનું આ કારણ છે. એ મુનિ કહેવા, મુનિ કહેવાય છે આ કારણે કહેવાય છે. સામાન્ય રીતે મુનિરાજ છે ગુરુ પદમાં છે, અને ગુરુ છે એ તો ઉપદેશ આપનાર ઉપદેશકનું પદ છે. ઉપદેશમાં તો વાણીની પ્રવૃત્તિ છે, ઉપદેશમાં તો વાણીની પ્રવૃત્તિ છે, તો પણ એ મુનિ છે. ઠીક, ઉપદેશક હોવા છતાં, ગુરુ હોવા છતાં બહુ ઓછું બોલે છે, મુનિ થઈ ગયા છે. કેમ કે એમનો વિકલ્પ લંબાતો નથી. સ્વરૂપ સમાધિમાં રહીએ છીએ. સ્વરૂપ સમાધિમાં રહેવાને કારણે બોલવાની પ્રવૃત્તિ એટલા બાહ્યકાર પરિણામ બાહ્ય પરિણામો ઉત્પન્ન થતા નથી. અનાદિની ચાલી આવતી આત્માની આકુળતા તે એક વિશુદ્ધ બોધ કળા વડે મટે છે. જ્યારે સંવેદન થાય છે એને જ્ઞાનની કળા કહે છે, એને બોધ કળા કહે છે, અને તે શુદ્ધ હોવાથી એને શુદ્ધ જ્ઞાનની કળા કહેવામાં આવી છે. તે તેનાથી આકુળતા મટી જાય છે. અનાદિની આ જીવની જે આકુળતા છે એ આકુળતા શાંત થાય છે. એ સિવાય આકુળતા શાંત થવાનો આ જગતમાં કોઈ ઉપાય નથી. માટે સહજ બોધ કળાનો નિરંતર અભ્યાસ કરો. માટે એવા સહજ આત્મામાંથી ઉત્પન્ન થયેલા આત્મજ્ઞાનનો નિરંતર અભ્યાસ કરો અને સ્વરૂપના આનંદી થઈને ભવદધીને કરો અને સ્વરૂપના આનંદમાં રહી અને ભવસાગરને કરી જાઓ. ઉદધી એટલે સમુદ્ર, સાગર એ ભવરૂપી સમુદ્રને તરી જાઓ. નર ભાવ કઈ સદા તો રહે નહીં. આજે મનુષ્ય ભાવ છે, નર ભાવ કરીને એમ કેવું છે કે દેવનો ભાવ નહીં અને નારકી ત્રી ઇંચનો પણ ભાવ નહીં. ચાર ગતિમાં એક મનુષ્ય ગતિ છે એને એમાં આવે, એને નરભાવ કહેવામાં આવે છે. પછી સ્ત્રી પુરુષ બે મનુષ્ય હોય તો એ નરભાવમાં જ ગણાય છે. નર એટલે એ મનુષ્ય. એ મનુષ્ય ભાવ કઈ સદા તો રહે નહીં, કેમ કે એનું તો આયુષ છે એટલું જ રહેશે અને એ પણ અનિશ્ચિત છે. આયુષ્ય છે એ પણ અનિશ્ચિત છે, કોઈનો નક્કી નથી. ખબર નથી પડતી કે ક્યારે કોણ આયુષ પૂરું કરશે. આમ ભગવાનના જ્ઞાનમાં છે પણ મનુષ્યને પોતાને ખબર પડતી નથી. નરભાવ કઈ સદા તો રહે નહીં છે, એક તો અલ્પકાળ છે અને પાછું અનિશ્ચિત છે, બે વાત ભેગી છે. સાક્ષાત મોક્ષ સાધન રૂપ જ્ઞાન કળા આ ભાવ વિના અન્ય જગ્યાએ ઉપજતી નથી. હવે શું વિચારવું છે કે જ્યારે પોતાને ખબર નથી કે મારો મનુષ્ય ભાવ ક્યારે પૂરો થવાનો છે, એ પોતાને ખબર નથી કોઈને, ત્યારે એને એ વિચારવું રહ્યું કે જે મોક્ષ સાધન રૂપ આત્મજ્ઞાનની કળા છે એ આ ભાવ સિવાય બીજા ભાવમાં ગયા પછી મેળ નહીં ખાય. નારકીને ત્રી ઇંચમાં દુઃખ એટલું છે કે એમાંથી નહીં હુજે, અને દેવ ભાવમાં વૈભવ એટલો છે કે એમાંથી નહીં હુજે. શું અહીં ક્યાં પૈસાવાળાને હુજે છે? કરોડપતિ અબજોપતિ છે એને કઈ હુજે? એને કઈ હુજે જ નહીં. શું કોઈ વાર કોઈ કરોડપતિ અબજોપતિ ત્યાં જવાનું થાય ને ત્યારે એ દ્રષ્ટિકોણથી જોવું કે આને આત્માનું કલ્યાણ કરવાનું પૂજે છે, પૂજે એવું એમાં કઈ લાગે છે? શું બધી વાતચીત કરતા હોય ને ત્યારે થોડી એ નજરથી જોઈ લેવું કે મારે આત્મકલ્યાણ કરી લેવું એવું કઈ આને પૂજે છે? શું એને મારે આ બધું છે, આ બધું આટલું મારે છે એની ઉપાધિ અડે? આત્માને વિચાર કરવાનો એને અવકાશ. એટલો રસ વૈભવમાં રેડાઈ જાય છે, એટલો એને જે પ્રાપ્ત વૈભવ છે એમાં એટલો રસ રેડાયેલો છે કે આત્મકાર્ય કરવાનો જુદે જ નહીં. પછી કોઈ ભાગશાળીની વાત જુદી છે, આ લગભગ જગતની આ સ્થિતિ છે. એટલે દેવભાવમાં ક્યાંય સુધી એવું નથી. અહીંયા સુધી એવું છે કેમ કે આ મધ્યમ કક્ષાનો ગતિ છે. રાગનું એવું ખેંચાણ નહીં, દ્વેષનું એવું ખેંચાણ નહીં, એવું મોહનું પણ ખેંચાણ નહીં, મધ્યમ કક્ષાની સ્થિતિ લઈને આયા જીવ મનુષ્ય થાય છે. એટલે આયા જે થોડોક પ્રયાસ કરે તો થોડાક પ્રયાસમાં એને આ જે મોક્ષનો માર્ગ છે એનું મૂળિયું હાથમાં આવી જાય છે. જેમ કે મારે મારું આત્મકલ્યાણ કરી લેવું છે એ જ મારા જીવનનું મુખ્ય ધ્યેય છે. આત્મ કરવામાં એને શું વાર લાગે, શું સાધન કરે તો આટલું થાય, કે કોઈ સાધન કર્યા વગર આટલું થઈ જાય, કે બહુ દૂર ન ગયો હોય તો, દૂર ગયો હોય એને પાછા આવતા વાર લાગે એવું છે. જેને ઘણા રસ લઈ લીધા છે ઉદગળના સંયોગના શરીરના, એને એને થોડીક વાર
લાગશે,
એને થોડી થોડુંક એને મારે એકલું આત્મકલ્યાણ કરી લેવું છે એને કદાચ થોડી વાર લાગશે. પણ જેને એમ જ છે કે આ જ કરવું છે એને વાર નથી. અને જ્યાં એને વાર નથી એ કામ નહીં, એટલું છે ત્યાં એને આગળની પરિસ્થિતિ આપોઆપ ઓટોમેટિક ઊભી થાય છે. એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવી જાય, સિદ્ધ જ પહેલો સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવી જાય. અને એ ભાવના બધા આગળના પરિણામે એક પછી એક પછી એક પછી ઉત્પન્ન કરી નાખે છે. અને એ ભાવનાથી વિરુદ્ધ જેટલા પરિણામ પૂર્વ સંસ્કારને કારણે થાય પ્રકૃતિ દોષના, એનો નિષેધ કરી નાખે, ભાવના એને નિષેધ કરી નાખે. આ નહીં, આ નહીં, આ મારે જોઈ નહીં, આ મારે ન જોઈ, એ કામ ભાવના કરવા માંડે છે. એટલે નિર્ભવમાં સાક્ષાત મોક્ષ સાધન રૂપ જ્ઞાન કળા છે એ ઉપજવી સહેલી છે, અન્ય જગ્યાએ તો ઉપજતી નથી એમ કીધું છે. શું ઉપજે છે ને ન ગણી, અહીંયા શું બતાવવું છે અહીંયા, કે કોઈ તિર્યંચ પણ સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની થાય છે, કોઈ નારકી પણ થાય છે, કોઈ દેવ પણ નવા થાય છે, ત્યાં પણ આત્મજ્ઞાન થાય છે. પણ કેટલાને થાય, કોકમાં કોકને થાય, કોકમાં કોકને થાય, બહુ મોટી સંખ્યા છે ત્યાં. એક મનુષ્ય ભવની સંખ્યા ઓછી છે, બાકી બધી સંખ્યા બહુ મોટી છે, એમાં કોકને જ થાય. મનુષ્યના પ્રમાણમાં એમ કહ્યું કે ત્યાં થતું જ નથી. જો તું મનુષ્ય છો અને આ વાત તારા તું આ વિચારવામાં કે વાંચવામાં કે શ્રવણ કરવામાં તે આ વાત લીધી, સ્વરૂપની ભાવનામાં નિરંતર રહે છું તો એને દર્શન જ્ઞાન ઉપયોગમાં ચૈતન્યનો પ્રકાશ છે એ દેખાય, અને સ્વરૂપ પરિણતિથી ચૈતન્ય રસની અમૃત રસની ઉત્પત્તિ થાય, પરિણતિ થઈ જાય છે. એને તો એમ પણ કહી શકાય એ ન્યાય કે એની દુનિયા બદલાઈ જાય છે. જ્યારે સ્વરૂપ પ્રાપ્તિની સાચી ભાવનામાં અંતરની ભાવનામાં આવે છે જીવ, ત્યારે એની દુનિયા બદલાઈ જાય છે. એ પહેલાની દુનિયા બીજી હતી ને આ દુનિયા બીજી થઈ ગઈ, એનો પ્રવેશ બીજી દુનિયામાં થઈ ગયો, પછીનું બધું બીજી જ રીતે હાલે છે, એટલો બધો ફેરફાર છે ત્યાંથી. અંદર ચાલે ને બધામાં પ્રયોજનનું લક્ષણ લક્ષ તીક્ષણ થઈ જાય, ચાહે તો સંસારના પ્રસંગો હોય ઉદયના, ચાહે તો સ્વાધ્યાયના કોઈ અધ્યાત્મના ન્યાયો હોય, આગમના ન્યાયો હોય, એની દ્રષ્ટિ તીક્ષણ થઈ જાય પોતાના આત્મહિતના પ્રયોજનમાં, બધું બદલાઈ જાય છે એનું. નજર જ ફેર થઈ જાય છે, નજરબંધી થઈ જાય છે. પછી તો કૃપાળુ દેવ છે, ક્યાંથી લીધું છે કે એક વાર પણ જો અસ્તિત્વ ગ્રહણ થાય તો એની નજરબંધી થઈ જાય, કેમ કે ત્યાં તો પછી આત્મા જોઈ લીધો, એટલે એની નજરબંધી થઈ જાય છે.
એક ક્ષણ વાર જાગૃતિ પ્રાપ્ત થાય તો એનું મોક્ષ વિશેષ દૂર નથી,
પણ વિશેષ અંતર્ભેદ થાય તો અંતર્ભેદ શબ્દ વાપરે છે. જાગૃતિ એ જાગૃતિ છે, પણ અંતર્ભેદાનું એનું એ વાત કહી છે, એને મોક્ષ વિશેષ દૂર. શું લખે છે? આજ સુધી અસ્તિત્વ ભાષ્યું નથી, સ્વરૂપ અસ્તિત્વ શું એટલે વેદનથી હૈયાતીને હૈયાતી એને લાગી નથી, ભાસી નથી કે હું આત્મા છું, એમ લાગ્યું નથી. પોતાને હૈયાતી વેદન અંશે લાગી નથી, ભાસી નથી, એમ જ છે. દેહ પણ છે, શરીર પણ, એને રાગ પણ છે, સ્વીકાર જ્ઞાન સ્વરૂપે નથી. આજ સુધી અનંત કાળમાં આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી, અને અસ્તિત્વ ભાસવાથી સમ્યત્વ પ્રાપ્ત થાય છે. આ સ્વરૂપ નિશ્ચય છે ને, બીજું સંકેત કીધું, અસ્તિત્વ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે, શું એને અંગભૂત લઈ લીધું છે. કારણ ન કીધું, એ જરાક છેટું લાગે છે એમને, અંગ કીધું, એ અસ્તિત્વનું જ અંગ છે, એ સમ્યક્ત્વનું જ અંગ છે. શું હવે કહે છે કે અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. આ નજરબંધી થઈ, નજરબંધીમાં શું થાય છે કે બીજું ભાળે જ નહીં એમ, આ પણ હવે બીજું ન જ ભાળતો, હાલતા ચાલતા ખાતા પીતા એક જ છે, બીજું કઈ દેખાતું નથી. આપણે પદ આવે છે, હરતા ફરતા પ્રગટ હરી દેખું રે, એનું જીવન સફળ થયું લેખું રે, મુક્તા નંદનો નાથ વિહારી રે, ઓધા જીવન દોરી અમારી રે. એ ઓધા ભગત થઈ ગયા, એને આ પદ ગાયું છે. એને મતમાં ભગવાનના પદ બધા એક વખત જોવા જેવા છે. આ બધાનું હરતા ફરતા પ્રગટ હરી દેખું રે, એનું જીવન સફળ તવ લેખું રે, લેખું એટલે ગણું, મુક્તાનંદ નો નાથ બિહારી રે, ઓધા જીવન દોરી અમારી રે. આ અમારી જીવન દોરી છે, આને આના હિસાબે જીવીએ છીએ. બાકી અમારે જીવવાનું હવે કઈ કારણ નથી જગતમાં. એ અહીંયા એ વાત નજરબંધીને લીધી છે. પછી કહે છે કે પ્રકૃતિ જોર ખાશે નહીં, પગ પાછા પડશે, પ્રકૃતિના પગ પાછા પડશે. પછી સ્વરૂપ નિશ્ચયમાં આત્માને નજરબંધી થાય છે, પણ આ તો એ પહેલા ફેરફાર થઈ જાય છે. આ બધા આપણા જુદા ઝીણું કાયતું છે. કારણ શું છે કે પ્રશ્ન એ ઉઠે છે કે આત્મદર્શન અને આત્મજ્ઞાન કેમ થાય, તો કે અસ્તિત્વ પાસે તો ત્યારે બીજો પ્રશ્ન આવે કે અસ્તિત્વ પાસે એટલે આત્માની ઓળખાણ કેમ થાય? એટલે પછી આગળના બધા કારણ ના કારણ સુધી જવું જ પડે. કે છે કે સાક્ષાત મોક્ષ ના સાધન રૂપે જ્ઞાન ની જે કળા છે આત્મ જ્ઞાન ની, એ આ ભાવ વિના અન્ય જગ્યાએ ઉપજતી નથી એમ સમજીને અહીંયા જ મારે કામ કરી લેવું છે, એટલો એને જોર કરવું, એટલું એને જોર કરવું જીવે જીવે એટલું જોર કરવાની જરૂર છે. આ ભાવમાં જ કરી લે એમ કે છે, આવતા ભાવમાં કે ભવિષ્યના કોઈ ભાવનો વાયદો કરીશ. અહીંથી સંસ્કાર લઈને જાઉં એ વાત નહીં કરતો. બેન છે ત્યાં ચર્ચા ચાલી, સંસ્કારની ચર્ચા ચાલી. પછી આપણે ત્યાં તો બધા પ્રશ્ન પૂછવામાં તો છીકણા છે, પછી પ્રશ્નો બહુ ચાલે. એમને સીધું ફેરવી દોર્યું, શું કરવા આટલું બધું સંસ્કાર. સંસ્કાર ના ભરોસે રહેનાર ને સંસ્કાર નહીં પડે. અને જોર કરશે કે મારે અનુભવ કરી લેવો છે તો કદાચ અનુભવ નહીં થાય તો સંસ્કાર પડી જશે એમ છે. ખળ વાવું નહીં એમ કે છે, જો ધાન વાવું, ધાન સારું થશે. બાજરાના મોટા આવડા આવડા ડુંડા આવે, હાથ હાથના દોઢ દોઢ હાથના, રાડું કેવું સરસ થાય. જો રાડું જાડું હોય તો ચકે ને, નહીતર તો એટલું મળી જાય. પાંચ હાથનું રાડું હોય ને એના ઉપર એક કિલો બાજરો ભરેલું, ડુંડું ભરેલું હોય તો રાડું મજબૂત હોય તો જ રહે ને ઉપર, નહીતર તો ક્યાંથી જીલે, બહાર બહાર ક્યાંથી જીલે. એટલે બી હારું આવવું અને ધાન ઉપર નજર રાખવી, ખડ ઉપર નહીં. પછી તો એ તો બળદને ખવડાવવાની ચીજ છે, કે માણાને ખાવાની ચીજ નથી. એટલે એ બધી પહેલાની વાત ખડ જેવી છે, કે આત્માનો આનંદ જોઈએ ને આત્માની શાંતિ જોઈએ. શાંતિ વગર અશાંતિ નહીં મટે ને આત્માના સુખ વગર દુઃખ નહીં મટે. આગળની વાતો કારણ કાર્યની સમજવા માટે છે, પોતાના પરિણામ મેળવવા માટે છે. એથી વધારે વજન નહીં લેવું. તેથી વારંવાર કહેવામાં આવે છે, શું ફરી ફરીને એટલા માટે કહીએ છીએ કે નિજબોધ કળાના બળવડે નિજ સ્વરૂપમાં રહો, આત્મજ્ઞાન દ્વારા સ્વરૂપમાં નિવાસ કરો અને નિરંતર આ જ યત્ન કરો. આનો જ પુરુષાર્થ કરો, આના માટે જ પુરુષાર્થ કરો. અરે આવું વારંવાર કેવડાવું તો બાળક પણ ન કરાવે. ઠીક ઓળંબો આપે છે. શું બાળકને બે ચાર વાર કહીએ ને ત્યાં પછી શીખી લઈએ છે, બોલતા શીખે ને. તો બે ચાર વખત બોલીએ એટલે એ બોલતા શીખી જાય છે. આટલું તો બાળક, એટલી વાર તમે કેવડાવો છો કે આટલું તો, આટલી વાર તો બાળક ન કેવડાવે કે. ઠીક દીપચંદજી કહેતા કહેતા ક્યાં સુધી કહી દે છે. આવું વારંવાર કેવડાવું તો બાળક પણ ન કરાવે. તમે તો આનંદ જ્ઞાનના ધણી બનીને એવી ભૂલ ધારો છો, તેથી ઘણો અચરજ આવે છે. આનંદ જ્ઞાનના ધણી થઈને આટલી આટલી વાર ઉપદેશ સાંભળવા છતાં જ્ઞાન પરિણમતા નથી, અમને તો અચરજ આવે છે. જ્ઞાન જે સહજમાં થાય એવું છે એને તમે આટલી વાર કીધા પછી પણ ગ્રહણ કરતા નથી તો અમને તો અચરજ લાગે છે. શું કહે છે કે અચરજની વાત ન કરવી, ચામડા અને હાડકાના જડ શરીરમાં સ્વપણું માને મોટી હાનિ છે. શું કીધું? મોટું નુકસાન છે. આ જે હાડકા ચામડાનું શરીર છે એમાં સ્વપણું માન્યું છે, એને સુખનું સાધન ને સુખનું કારણ માન્યું છે, એ મોટું નુકસાન છે. પોતાના જ્ઞાનમાં સુખ સમુદ્ર ને પામી અવિનાશી પુરી નો રાજા થાય. જ્ઞાનમાં સુખ નો સમુદ્ર ભર્યો છે. જે જ્ઞાનમાં નિરાકુરતાનો અંશ છે, ચિનગારીનો અગ્નિ આખા ગામને બાળે, એક તણખામાં અગ્નિ કેવડો આખું ગામ બાળે, એટલું આ ગામ હું આખી દુનિયા બાળે, ભૂલવે નહીં તો એમ. આ એક જ્ઞાનનો કણિયો છે, એમાં સુખનો સમુદ્ર ભર્યો છે. શક્તિ રૂપે જોવે તો દેખાય એવું છે, નિરાકુર છે ને, એને પામી એટલે અનુભવ કરી અવિનાશી પુરી નો રાજા થાય છે. અનંત ચૈતન્ય શક્તિ રૂપ રાજધાની નો વિલાસી થાય છે, પણ પરમા પોતાને માનીને દેહાદિમાં પોતાને માનીને તું એવી રીતે દુઃખ પામી રહ્યો છે કે જેમ મર્દાને વસ્ત્ર આભૂષણ ચડાવી માને કે મેં પહેર્યા છે, પહેર્યા છે મર્દાએ કપડા દાગીના, પહેર્યા છે મર્દાએ, અને તું કે છે કે મેં પહેર્યા છે, જો હું કેવો હારો દેખાવ છું, આ એવી રીતે દુઃખી થશે. એ પ્રમાણે દેહ જળ છે, તું જૂઠ જ પોતાને પોતાના માને છે, દેહ તો જળ છે, એના ભોગને તું પોતા રૂપ માની જૂઠ જ જળની ક્રિયાને શા માટે પોતાને માને છે? શું શરીરના પરિણામને તું પોતાનું પરિણામ પોતાનું સ્વરૂપ કેમ માને છો? પ્રશ્ન ઉઠાવ્યો છે. જેમ સર્પ કોઈને કરડે અને કોઈ બીજાને ઝેર ચડે તો અચરજ માનીએ, સર્પ કરડે કોકને અને ઝેર બીજાને ચડે કોઈ દી ચડે નહીં, એમ ખાય શરીર ને તું કે મેં ખાધું, પરિણામ કોકનું નતું કે મારું, આ તો હરફ બીજાને કર્યું અને ઝેર બીજાને છીડ્યું, એને જેવી વાત થઈ ગઈ કે વસ્તુ જુદી છે, આખે દેહ વસ્તુ જુદી છે, આત્મા વસ્તુ જુદી છે, આખે
શરીરમાં ભોજન મળ્યું ને મને સુખ મળ્યો એના
જેવા. જેમ સર્પ કોઈને કરડે ને કોઈ બીજાને ઝેર ચડે તો અચરજ માનીએ, તેમ જળ ખાય, જળ પહેરે, જળ સ્નાન કરે, જળ તેલ મર્દન કરે, તું કહે છે કે મેં ખાધું ને મને ભાવ્યું, મેં ખાધું ને મને ભાવ્યું, આ દશા છે. એમ પરનો સ્વામી થયો. પરનો સ્વામી પણ એવું તો માનતો નથી. પરનો આ તો પરનો એવો સ્વામી થાય છે કે આ પરનો સ્વામી એવું માનતો નથી એવું તું માને છે, એનું એક દ્રષ્ટાંત બહુ સારું લીધું છે એમણે. જેમ કે રાજા નોકરનો સ્વામી છે, ગામનો ધણી કહેવાય ને, રાજનો ધણી કહેવાય, તો એના નોકર ચાકર નો તો એ રાજા સ્વામી કહેવાય છે ને. શું? જેમ રાજા નોકરનો સ્વામી છે, છતાં નોકરના ભોજન થી રાજા એમ કેતો નથી કે હું ધરાઈ ગયો. નોકર ખાય ત્યારે રાજા એમ કે છે કે હું ધરાઈ ગયો, એને ખાધું હું ધરાઈ ગયો. આ તો શરીરમાં રોટલા પડે, થાળીના રોટલા ભોજરીમાં પડે ને કે છે કે હું ધરાઈ ગયો, ક્યાંથી ધરાણો કે શું? નોકરે ખાતો ના રાજા ધરાઈ ગયો બને કોઈ દી કે ન બને આવું ચાલે છે કેવડી મોટી ભૂલ છે ગુરુદેવ કહેતા કે મણમાં નવ પાનશેરી ની ભૂલ છે કેટલી મણની હોય આઠ પાનશેરી નો મણ થાય પણ આમાં નવ પાનશેરી ની ભૂલ છે સમજાય એવું ચાર ચોપડી ભણેલા ને સમજાય એમનું વ્યાખ્યાન ગુરુદેવ નું વ્યાખ્યાન એવું હતું કે ચાર ચોપડી ભણેલો હોય એને સમજાય અથવા ન ભણ્યો હોય એને સમજાય અભણમાં અભણમાં આને સમજાય સમજવા માંગે તો અને નિત્ર વિદ્વાન નો ઈગોથું ખાય ન સમજે એમને એમનું વ્યાખ્યાન ન સમજે તારી આવી ચાલ તને દુઃખદાયક છે જે સુંદર વસ્તુ હોય તેને ઉપરથી અંગીકાર ન કરીએ એટલે દેખાવ જોઈને દેખાવ જોઈને કઈ લેતા નથી કેમ કે નુકસાન થાય એવું હોય મીઠાઈઓ પણ ઝેર ઝેર નાખ્યું હોય તો ખાય કોઈ ન ખાય એમ એટલે વસ્તુ હોય એને ઉપરથી જોઈને ઉપરના દેખાવથી અંગીકાર ન કરીએ એમ આ દેહ અશુચિ નવ દ્વારે સ્રવે છે શું દેખતા જ જ્ઞાની ઉપજે એવો છે શું ઘણા થાય એવો છે બારમાં તેનું રૂપ દેખાય છે બારમાં ઉપરની ચામડીથી એનું રૂપ દેખાય છે તો સુંદર પણ અંદર ખરાબી પડી છે અંદરમાં તો બધી ખરાબી પડી છે તેની અંદર વિષ્ઠામૂત્રની ખાણ છે શું દેહ નાશ ન પામતો હોય તો એવોને તો એ એવો હોવા છતાં પણ અંગીકાર કરીએ અને છતાંય ભલે મળમૂત્રની ખાણ હોય પણ હવે નાશ ન પામતો હોય તો કઈ વાંધો નહીં છતાં એ રહેવાનો નથી અંગીકાર કરવાથી કઈ હાચો હચવાનો નથી નાશ ન પામતો હોય તો એવો એટલે એવો ગંદો હોવા છતાં પણ અંગીકાર કરીએ છતાં નાશ પામવા છતાં પણ તમને દુઃખદાયી ન હોય તો એવા દેહની સાથે તમે સ્નેહ કરો એનો સ્નેહ કરતા દુઃખ ન થતો હોય તો કરો પણ એની સાથે જેટલો સ્નેહ કરો એટલા દુઃખી થવાનો છે જેટલી મમતા દેહની એટલો વધારે દુઃખી શ્રીમંત માણસો ને કેમ શોખ નથી પડતો હવા પણ નેતાળમાં કામ ન આવે પેલા મજૂર ને ભય પથારી ઊંઘ આવે અને આને હવામાનની તળાવમાં કામ ન આવે એનું કારણ છે એને દેહની મમતા વધી બહુ અનુકૂળતા કરું એવી સરસ અનુકૂળતા કરું એવું સરસ ગાડલું હોય કે ઊંઘ આવી જાય પણ એ એવું સરસ કરવા જાય ને દેહની સગવડ માટે ત્યાં ઊંઘ ઉડી જાય ત્યાં એને ઊંઘ ઉડી ડિસ્ટર્બ થઈ જાય ખલેલ પડી જાય કેમ કે દેહની મમતા ખાતર કરી ચૈતન્ય સ્વરૂપી આત્મા જેટલો જડનો મોહ ને રસ કરે એટલી ચૈતન્યની શાંતિ છે એ હણાઈ જાય શાંતિ તો છે અંદરમાં પણ એ શાંતિ હણાઈ જાય આમ થાય આમ જો કોઈનું ગળું મળ્યું હોય ને તો જોઈ ન શકે માંસાહારી માણસો હોય છે પ્રાણીને મારે તો ગળું મળી નાખે આ ગળું કરે કાપે કાપ મૂકી દે એટલે તરત બની જાય ને પણ એ જોઈ ન શકે આર્ય માણસ છે એ જોઈ ન શકે અહીંયા શાંતિનું ગળું મળ્યું છે હ અને અશાંતિ ઉભી કરે છે, પાછો રાચે છે. એમાં આત્માનું ગોળું મળે છે, આત્માની શાંતિ નું ખૂન કરે છે, એમ કે છે જ્ઞાની. કહે છે કે તમે દુઃખદાયી ન હોય તો એવા દેહની સાથે સ્નેહ કરો, પણ જન્મ મરણના દુઃખ ભરો છો અથવા વરો છો, એ દેહની સાથે સ્નેહ કરતા નવા ભાવના નવા દેહના જન્મ મરણના દુઃખ વરો છો. તમારી સાથે જન્માદિ અનાદિના લાગી આવ્યા છે. તમે જાણે મહાન પુરુષોના જેવી રીતિનો ભાવ કર્યો કે જે અમારી સાથે સંબંધ રાખે એને ન છોડવા. ઠીક, જાણે મોટો મહાત્મા અમારે યાર સંબંધો એનો અમે ન છોડીએ, આ દેહ નો અમારે સંબંધ થયો ને હવે અમે નહીં છોડીએ. ઓળંગો આપે છે એમની પદ્ધતિ છે આ શાસ્ત્રમાં. ઘણી જગ્યાએ એમણે ઓળંગો આપ્યો છે. એક જગ્યાએ લખે છે કે આ બધી જેલ છે, કૂતરાના ખોળિયામાં ગયો, કાગડાના ખોળિયામાં ગયો, હરફના ખોળિયામાં ગયો, ઢેઢ ગુરુડી થયો, આ બધી જુદી જુદી જાતની જેલનું છે. હવે આ બધા અપરાધ ને ગુના કરીને જેલમાં ગયો તો હવે તો કઈક શરમા એમ કે છે. ઓળંબા બહુ આપે છે કે હજી લાજ શરમ નથી આવતી એમ કે છે. ઓળંબા આપવાની એમની પદ્ધતિ બહુ સારી છે. તમે તો જાણે મહાન પુરુષ જેવીની રીતિ રીતનો ભાવ કર્યો કે અમારી સાથે સંબંધ રાખે અને ન છોડવા, એમ તો કઈ મહંત કહેવાશો નહીં, એવી રીતે કઈ મહાત્મા કહેવાશો નહીં. મહંત તો પાપને મટાડતા થવાય છે, શું? અને આ દેહ તો પાપનું રૂપ છે. મહંત તો પાપ મટાડે તે મહાત્મા થાય. પાપી હોય મહાત્મા કહેવાય ને? આ તો પાપનું રૂપ છે એને વર્ગ્યા છો. એ તો શું માટે તમે સમજો અને તમારા ધનને અંગીકાર કરો. જે અંદરમાં સુખ શાંતિ ભર્યા છે એ તમારું ધન છે, એને અંગીકાર કરો. પારકું ધન જતું રહે છે તેને તમે ફરી ગ્રહો છો, તેમાં તેના દંડમાં ભવ દુઃખ સહો છો. શું છતાં પણ પરને લેતા લેતા થાય ક્યાં નહીં? જળ છે એ પારકી ચીજ છે, એને લેવા જતા દુઃખ સહન કરો છો, દંડ પડે છે પણ તોય થાકતા નથી. આ દિવાલ માંથી નીકળવા જાય બાયણા ને બદલે બાયણું છોડીને માથું ભટકા, અને માથું ભટકાય તોય પાછું ત્યાંથી જવાનું મહેનત કરે તો આ એવું કરે છે. ઠીક, જળમાં સુખ નથી, સુખ લેવા જતા દુઃખ છે, તોય પાછું સુખ લેવા જાય શકે છે. માથું ભટકાય એની વેદના થાય ને વળી પાછો ભટકાડે.
સાંભળીને સમજીને પણ પાછું એ ક્રિયાને છોડતો નથી.
એવી વાત છે. એટલા માટે સત્સંગને ઉપદેશો થાય. જ્ઞાની પુરુષોએ એટલા માટે સત્સંગને ઉપદેશો, કોઈ રીતે એનો અભિપ્રાય બદલાઈ જાય. સાંભળે છે, સાંભળતા જીવને ગમે પણ છે એટલે સાંભળે છે. બીજા નથી સાંભળતા, એને ગમતું નથી એટલે નથી સાંભળતા, પણ ગમે છે એ તો સાંભળવા આવ્યો છે. પણ જ્યાં સુધી અભિપ્રાય ન બદલાય ત્યાં સુધી ગમતું હોય તો પણ કામમાં ન આવે, પછી નથી એનું પડે. એટલે સ્વાધ્યાયથી જે કાંઈ કામ કરવાનું છે એ અભિપ્રાયને કેળવવાનું અથવા ઉલટા અભિપ્રાયને તોડીને સૌરો અભિપ્રાય બનાવવાનું કામ છે. એટલા માટે સ્વાધ્યાય ને સત્સંગ છે. એ કોઈ રીતે થાય તો અભિપ્રાય થી વિરુદ્ધ જેટલા પરિણામ થશે એનું અનુમોદન નહીં રહે, એનો નિષેધ આવશે. ઘરમાં પણ અભિપ્રાય વિરુદ્ધ કામ થાય તો અણગમો થાય છે કે નહીં? પોતાનો અભિપ્રાય આવ્યો અને છોકરું બીજું કરીને આવે, એને એને કીધું કે આમ નથી કરવાનું, છતાં કરીને આવે, પછી હું એને ગમે અણગમો થાય. એમ અભિપ્રાય વિરુદ્ધ પરિણામ પોતાના થાય તો અણગમો થયા વગર રે નહીં એને અંદરમાં. અભિપ્રાય બદલ બદલ વધુ જે કામ કરવાનું છે એ અભિપ્રાય ઘડવા માટે કરવાનું છે, પછી ત્યાગ વિરાગ છે. અભિપ્રાય બદલાય વિના ત્યાગ વિરાગ કરો તો નિષ્ફળ જાય.
સંસ્કાર પણ એને મને એવું લાગે છે કે અમને અંદર અનુમોદન આપી અથવા ભરવાની વધારે રુચિ એને ગમે છે. એને પૂર્વના સંસ્કાર તો કઈ કઈ મુકામ કરતા હોય તો
એટલે શું છે કે પૂર્વ સંસ્કારને વશ પરિણામ થઈ જાય, પણ જો અભિપ્રાયથી વિરુદ્ધ ઘડ્યો હોય તો એ દોષનો નિષેધ આવે અને અણગમો થાય. તો એ દોષ દૂષિત પરિણામનું બળ ઘટી જાય અને દૂષિત પરિણામ થવા છતાં એનો નિષેધ ન આવે તો એનો પક્ષ આવ્યો છે, છુપો છુપો પણ એનું અનુમોદન છે, એનો પક્ષ છે, તો એનો બળ મળે છે. કેમ કે એને આત્માનો ટેકો છે, આત્મામાં શક્તિ ઘણી છે એટલે અનંત શક્તિવાનનો ટેકો છે એને, એટલે એ પાંગરશે, એ દોષ બધા પાંગરશે આગળ જતા. અને નિષેધ આવશે તો એનું બળ તૂટશે, અને બળ તૂટશે તો નાશ પામશે. નાશ પામવાની બે પ્રક્રિયા છે, પહેલું બળ તૂટે અને પછી એનો અભાવ થાય. બળ તૂટ્યા વગર સીધો અભાવ નથી થતો, આ એક પગથી વચ્ચે સાચું સમજાય ને અભિપ્રાય બદલાઈ જાય આખો, સાચી સમજણ પ્રમાણે એનો અભિપ્રાય ઉભો થાય ત્યારે એનું બળ તૂટે, નહીં તો સમજાય તો બળ ન તૂટે, પાછા જોર કરે. કેમ કે સંસ્કાર, જૂના સંસ્કાર તો ઘણા ખરાબ છે. અનાદિનો જીવ પરિભ્રમણ કરે છે એમાં જૂના સંસ્કાર તો એના એ સારા નથી. આ રસ્તે આત્માના શુદ્ધિના રસ્તે, નિર્દોષતાના રસ્તે ચડ્યો નથી, પવિત્રતાના રસ્તે ચડ્યો નથી. એટલે એને જેટલા પરિણામ કર્યા છે તો સંસારના જ કર્યા છે. પૂર્વ સંસ્કાર બધા સંસારના છે. કેટલા છે, કેટલા બધા હંગર્યા છે અને કેવા છે પોતાને ખબર નથી, પણ વગર બોલાવ્યા સામે આવે છે ત્યારે એમ થાય છે કે અંદર ખાંડ ભરી છે એ નીકળે છે. કઈ વાંધો નહીં, હવે એનું બળ તોડી નાખવું જોઈએ. જો એનું બળ તૂટે તો દબાય, તો એને ઉપશમ કીધો જ્ઞાનીઓએ. વૈરાગ અને ઉપશમમાં જે ઉપશમ શબ્દ વાપર્યો છે કૃપાળુદેવ, એનું બળ તોડવાની વાત છે. અને વૈરાગ્ય છે એ એનો રસ તોડવાની વાત છે. શું કહ્યું એમ કે તય થાયકા નથી, બહુ દુઃખી થવા છતાં પરનું પરગ્રહણનું લક્ષ્ય તમે છોડતા નથી, લાલસા છોડતા નથી, તે છોડતા નથી. એ તો કે છે શાહપદ તો પોતાના ધનથી પામશો, સાચી સંપત્તિ આત્માની હોય તો શાહપદ પામશો, આનાથી શાહપદ પામશો નહીં, એ તો ચોરી કરેલી વાત છે. તેથી સ્વ પરના વિવેકી બની આત્માના ધનને ગ્રહો, પરનું મમત્વ સ્વપ્નાંતરમાં પણ ન કરો. જાગતા તો નહીં પણ સ્વપ્નમાં ન કરો એમ કે છે. અહંબુદ્ધિ તોડવાની વાત છે, અહંતા છોડવાની વાત છે. તમારી પાસે અખંડ રત્નત્રય આદિ અનંત ગુણ નિધાન છે, તમે કઈ દરિદ્રી નથી, દરિદ્રી હોય એવા કામ કરે, ચોરી કરવા કોણ જાય? દરિદ્રી હોય જાય કે તમારી પાસે તો ધન ઘણું છે, હું કરવા પારકું લેવા જાઉં છું કે આ રીતે. અનુભવ પ્રકાશમાં થોડો વિષય આપણે આગળ ચાલ્યો છે.
સ્વાધ્યાય જે કરવામાં આવે એમાં મૂળ તો અભિધાન અભિપ્રાય ફેરવાની વાત છે.